સામાન્ય રીતે વ્યવહારમાં પડેલા જીવો અને વર્તમાન કાળમાં એક પ્રત્યક્ષ મુશ્કેલી અનુભવી રહ્યા હોય છે. એ હોય છે કે અમારી ઈચ્છા ઘણી છે, જિજ્ઞાસા પણ છે પરમાર્થની, પરંતુ સમય નથી. ધંધાકીય કામકાજ, આજીવિકાની વ્યસ્તતા, કુટુંબના કાર્યો, સામાજિક સંગ પ્રસંગો, એવી ભરમાર છે પ્રવૃત્તિની કે અમે આ કંઈ કરી શકતા નથી. ઈચ્છા ખરી પણ થાય નહીં, અને ખેદ વર્ત્યા કરે. એ ખેદ જ્ઞાનીની પાસે ક્યારેક કહે ખરા. કૃપાળુદેવે આ સંબંધી પત્ર 199માં લખ્યો છે. એમાં તત્વની વિચારણા નથી, પરંતુ મુમુક્ષુની સાધના કેમ સરળ બને, અથવા તો આજે જે કઠિનતા છે એનો માર્ગ કેમ ખુલે, દિશા કેમ પ્રાપ્ત થાય, એનું એટલું સુંદર માર્ગદર્શન કર્યું છે. ઘણીવાર કર્મનો ઉદય એટલો આકરો હોય કે એને નિપટાવવામાં આપણો સમય પણ ઓછો પડે. ઘણા લોકો કહે ને કે અત્યારે તો માથું ઊંચું કરવાની પણ ફુરસદ નથી, અને આગળ વધીને કહે તો એમ કે મરવાની પણ ફુરસદ નથી. જાણે મરવાનું ફુરસદ જ આવતું હોય. પરમ કૃપાળુ દેવને પોતાને અનુભવ છે. એમણે લખ્યું છે કે અમને વ્યવહાર પ્રપંચની ઉપાધિનો પ્રસંગ એવો આકરો આવ્યો છે કે શિર ઉપર ધડ ઉપર માથું રહેવું મુશ્કેલ છે. આવો ઉપાધિનો ભીડો છે. એમને તો એ બધું છોડવું હતું, એટલે બધું વેદીને એમાંથી નિવૃત્ત થવું હતું. આપણને તો એ કાંઈ દ્રષ્ટિ હોતી નથી, છતાં જે માર્ગદર્શન આપ્યું છે એ ઉપર થોડી વિચારણામાં આ પત્ર આપણને ઉપયોગી થઈ શકે એવું છે. ઉપાધિના યોગને લીધે શાસ્ત્ર વાંચન જો ન થઈ શકતું હોય તો હમણાં તે રહેવા દેવું. કેવો ગુરુ મેળો છે, કેટલી સહાનુભૂતિ છે, આપણા પ્રત્યે કેટલી કરુણા છે. સંસારની ત્રણ અવસ્થાઓ છે, એક આધિ, બીજું વ્યાધિ અને ત્રીજું ઉપાધિ. આધિ છે એ માનસિક સ્થિતિ છે, ક્લેશ સંક્લેશ, ચિંતાઓ, આકુળતાઓ, આ બધું આધિનું પરિણામ છે. પોતાના જ મનની મૂંઝવણો કહી ન શકાય, સહી ન શકાય, અને સતત ચિત્ત વ્યગ્ર રહે. આવી વ્યગ્રતારૂપ, આકુળતારૂપ આ આધિનું સ્વરૂપ છે. વ્યાધિ છે એ શરીર સાથે જોડાયેલી છે, શરીરના અંગોપાંગની અંદર કોઈ પણ જગ્યાએ કંઈ ને કંઈ પ્રકારની, નાની પ્રકારની વ્યાધિ એટલે રોગ આવે એટલે એની સાથેની પીડા છે, એની વ્યથા છે, એની મુશ્કેલી છે, એ આખા શરીરના તંત્રને ખોરવી નાખે, કામ ન કરવા દે, ચિત્ત ન લાગે. અને વ્યાધિગ્રસ્ત હોય ત્યારે ચિત્ત લગભગ જે જગ્યાએ પીડા હોય ત્યાં જ દોડ્યું જાય. એટલે ઉપયોગ ક્યાં જાય, તો જ્યાં શરીરમાં પીડા હોય ત્યાં ઉપયોગ ચાલ્યો જાય. ભક્તિમાં ચિત્ત ન રહે, સ્વાધ્યાયમાં ન રહે, ઘરના બીજા કામકાજમાં પણ ન રહે, આ વ્યાધિનું સ્વરૂપ છે. ઉપાધિ ઉપાધિ છે એ આખું ચારે બાજુનો એનો સંયોગ છે. કુટુંબ છે, ધંધાકીય ઉપાધિ છે, સામાજિક છે, આ બધી ઉપાધિ છે. એ ક્યારેક કર્મને કારણે હોય છે અને ક્યારેક નોતરેલી હોય છે. એ વણ નોતરેલી પણ હોય અને નોતરેલી પણ હોય. પોતાના અહમમાંથી ઉપાધિ ઊભી કરે હોય નહીં, કોઈ એને પૂછતું નથી, પણ મારા વિના ચાલે નહીં, મારે તો બધે જવું જ જોઈએ, મારે તો દોડ્યા વિના છૂટકો નથી, હું કરીશ તો જ થશે આ બધાનું. આ કોઈને ખબર પડતી નથી. આખા જગતનો એ વિધાતા બની અને કામ કરે છે. આ મનમાં જે કર્તૃત્વનો ભાર લઈને ચાલવો, મનમાં વિધાતાનું સ્વરૂપ કે કરતા હરતા ધરતા સમારતા આખા વિશ્વનું કરનાર તો હું જ છું, નહીતર ક્યાં કંઈ થવાનું હતું. આ ઉપાધિનું સ્વરૂપ છે, આ મિથ્યા છે. જ્ઞાનીઓનો અનુભવ એવો છે કે તું કાંઈ ન કરને પલોઠી વાળીને બેસી જા તો જગતનું જેમ થવાનું હશે તેમ થશે, જેમ બનવાનું હશે તેમ બનશે. કોઈનું ભાગ્ય તું એનો ઘડનારો નથી. મગજમાંથી ભૂસું કાઢી નાખતું આ મિથ્યા અહમ, મિથ્યા કર્તૃત્વ, મિથ્યા વાસના એટલી બધી જોરદાર છે. આ મોટી ભ્રાંતિમાંથી જીવે નીકળવું જોઈએ. એટલે જ્ઞાનીઓએ એક સુખની વ્યાખ્યા લખી છે, એમાં કહ્યું છે કે જેટલું નિરુપાધિકપણું એટલું સુખ, જેટલું નિરુપાધિકપણું એટલું સુખ. હવે નિરુપાધિકપણું એ તો પોતાની મનની અવસ્થા છે. તમે નક્કી કરો કે મારે કંઈ જ કરવું નથી, હું મારામાં છું, મને જે સૂજે, મને જે આનંદ છે એ કરીશ, જગતનું થવું હોય તે કાંઈ નહીં થાય, બીજું જગતનું કંઈ નહીં, જે થવાનું હશે થયા કરશે. શક્યતા એવી છે કે તારા કારણે ત્યાં વધારે પરિસ્થિતિ બગડશે. જો તું એક શાંત થઈ જા તો જગતને એક ઉપદ્રવ ઓછો થશે. આ વાત બેસવી આકરી છે. અનિલભાઈ, મયુર, બહુ આકરી છે. પણ તત્વજ્ઞાન એમ કે છે કે આ બેસાડે છૂટકો છે. જેથી બેસાડવું હશે તેથી, જેથી બેસવાનું હશે તેથી, અને જેથી એ નીકળો હશે, જેથી પરમાર્થના છેલ્લા કક્ષામાં પહોંચ્યો હશે તેથી ઉપાધિથી મુક્ત હશે. વ્યાધિ કદાચ હશે. ભગવાનને પણ 13મા ગુણસ્થાને કે વ્યાધિનો ઉદય હતો, પણ ઉપાધિ એને છોડી દીધી. ચક્રવર્તીની પદની ઉપાધિ પણ આદિનાથ ભગવાને છોડી, એને કાંઈ વિચાર્યું નહીં કે હું ચાયલો જઈશ તો 6 ખંડના રાજનું શું થાય. કાંઈ નહીં, જે થવાનું એ થાય. અને આને પોતાના નાના ખાબોચિયા જેવા સંસારની એટલી ઉપાધિ છે, મોટો આમ ને નાનો આમ ને ઓલી વહુ આમ ને આને હજી આ ભળે નહીં ને મોહારી આમ ને, હવે રહેવા દે ને ભાઈ, આ ગાંડ પણ ક્યાં સુધી, કેટલા ભવ, દરેક ભવમાં આ ધંધો કર્યો ને, અને પોતાને ડાયો મહિનો. આ ઉપાધિનું સ્વરૂપ છે. એકવાર એમાંથી નિવૃત્ત થવું જોઈએ. એટલે કૃપાળુદેવે લખ્યું છે, ઉપાધિના યોગે શાસ્ત્ર વાંચન ન થાય તો રહેવા દેવું. મજા આવી ગઈ ને? ઉપાધિ કર્યા કર, શાસ્ત્ર વાંચન કરવાની જરૂર. પરંતુ તને અમે કહીએ છીએ, ન થાય ખિન્નતામાં, ખેદ કરમાં, શોક કરમાં. જુઠ્ઠાભાઈ ઉપર પણ વારંવાર લખ, શોક નહીં કરો, જે છે તેનો સ્વીકાર કરો, અને જેમાંથી નીકળી શકાતું હોય એમાંથી નીકળી જાઓ, અને જે ભોગવવું પડે એ ભોગવું. જરા વિવેક તો શીખો કે જેમાં ચાલી શકે એમ ન હોય એ તમારે ભોગવવું જ પડશે, જે ટાળી શકાય એમ નથી એને ભોગવું, પણ જેને છોડી શકાય એમ છે માનસિકતાથી પૈકડું છે, ખોટું મારાપણાની બુદ્ધિથી પૈકડું છે, એને તો છોડી દો. થાંભલાને પૈકડો હોય તો આપણે કેવી રીતે પૈકડો હોય? થાંભલાએ મને પૈકડો છે કે મેં થાંભલાને પૈકડો છે? તું છોડી દે તો છૂટી જશે. સમજાતું નથી કોના સંબંધે વડગણા છે, રાખું કે એ પરિહરું. એના વિચાર વિવેકપૂર્વક. 16 વર્ષની ઉંમરે આ ભગવાને તો કોઈ કૃપા કરી છે આપણા ઉપર. આ વડગણા કીધી, આ સંબંધો અને સંયોગો છે એ વાસ્તવિક નથી, વડગણા છે. એટલે જ્યાં સુધી તું માન ત્યાં સુધી છે, તું ન માનતો નથી. તો કે મારે વડગણ ગણું, મારે ઉપાધિ ગણી, મારે કુટુંબનું આમ, મારે આમ, આ તું માન ત્યાં સુધી છે. જે ઘડીએ તું નિર્ણય લઈ શકીશ ત્યાર પછી એ નથી. નહીં તો કોઈ આવા મહાન પુરુષો સંસાર છોડીને સર્વસંગ પરિત્યાગ કરીને નીકળી શકત નહીં. બધા નીકળી ગયા છે. માર્ગ જ આખો વિતરાગતાનો છે, માર્ગ જ આખો સર્વસંગ પરિત્યાગનો છે. અને એ જ ગમે તેટલું જ્ઞાન હોય તો પણ મુક્તિ માર્ગનો જે અભિલાષી છે એની એક જ ખેવના છે, ક્યારે થઈશું બાહ્યાંતર નિર્ગ્રંથ. જો સર્વ સંબંધનું બંધન તીક્ષ્ણ છેદીને વિચારશું કવ મહત્પુરુષને પંથ. જો મહત્પુરુષનો પંથ આ છે. ચક્રવર્તી પદ પણ છોડ્યું છે તો આપણો સંસાર શું વિષાદમાં. આવી નિર્ગ્રંથતાનો આ માર્ગ, વિતરાગતા પહેલાની અવસ્થા નિર્ગ્રંથતા છે. એ નિર્ગ્રંથતાથી વિતરાગતા ઉત્પન્ન થાય છે. તો કહે છે કે હમણાં રહેવા દેવું, પણ ઉપાધિથી થોડો પણ નિત્ય પ્રતિ અવકાશ લઈ ચિત્તવૃત્તિ સ્થિર થાય એવી નિવૃત્તિમાં બેસવાનું બહુ જરૂરી છે, અને ઉપાધિમાં પણ નિવૃત્તિનો લક્ષ્ય રાખવાનું સ્મરણ રાખજો. બે વાત કરી, એક તો ઉપાધિમાંથી તમે થોડો સમય કાઢીને નિવૃત્તિમાં નિત્ય પ્રતિ બેસવાનું રાખજો. ગમે તેટલી ઉપાધિ હોય તો નક્કી કરજો કે આ 15 મિનિટ, આ 20 મિનિટ, આ અડધો કલાક, આ 10 મિનિટ એ જગત માટે નથી, મારા માટે છે. એ સમયે જગતનું જે થવું હોય તે વોસરાવી દેજો. મરતી વખતે વોસરાવાનું નથી. આ બધા સંથારો લેવાની રાહ જુએ છે કે મરીએ ત્યારે હવે ખાવાનું ન બને, પીવાનું ન બને, ત્યારે સંથારો લેવો છે. અહીંયા તો તું રોજે રોજ તારે સંથારો લેવાનો છે, સાગારી સંથારો 10 મિનિટનો, અડધો કલાકનો. પણ તે સમયે તમે અવકાશ લેજો. અવકાશ લેજો એટલે બધી વસ્તુને સ્વેચ્છાથી દૂર કરી અને મોકળા બનજો. એનું એકે વળગણ રાખશો નહીં. હું નિવૃત્તિમાં બેસું છું અને ટેલિફોન ચાલુ રાખ્યો છું, મેં અવકાશ નથી લીધો. અવકાશ નથી લીધો નિવૃત્તિનો. નિવૃત્તિમાં પ્રવૃત્તિના બધી સંભવિતતાઓ ચાલુ રાખી છે. નાના મોટા કામ પોતાની પાસે રાખ્યા છે. સંકેતથી ઈશારાથી વાત કરવાનું પોતાની પાસે રાખ્યું છે. અરે સામે કરવા બેસે ને સીવવા બેસે કે આટલું કામ પતાવી દો. અવકાશ, આખા જગતથી અવકાશ લેવો. એને કહે છે સાવજમ જોગમ પચખાને. રોજ પચખાણ લેજે. સામાયિકના નથી કીધા, નિત્ય પ્રતિ થોડો સમય. અને એ બેસવું કેવી રીતે? ચિત્તવૃત્તિ સ્થિર થાય. બસ એક જ હેતુ, ચિત્તની વૃત્તિઓ સ્થિર ક્યારે થાય? કે જ્યારે અવકાશ લઈએ તો જ થાય, નહીં તો ન થાય. જ્યાં સુધી આ ચિત્ત સંસારમાં જોડાયેલું રહે, કોઈ પણ પદાર્થ પ્રત્યે જોડાયેલું રહે, કોઈ પણ પ્રસંગ સાથે જોડાયેલું રહે, ત્યાં સુધી એ અવકાશ નથી અને ચિત્તની સ્થિરતા થઈ શકતી નથી. અને ઉપાધિમાં પણ નિવૃત્તિનો લક્ષ રાખવો. બીજી વાત કે જ્યાં સુધી બને તો નિવૃત્તિ લઈને તું બેસી જાય, પણ ઉપાધિમાં હો ત્યારે શું કરવું? લક્ષ નિવૃત્તિ ન રાખવો, કે આ કરું છું ક્યારે હું આમાંથી છૂટું. આ બધું થઈ રહ્યું છે, આખો દિવસ ઉપાધિના પ્રસંગની અંદર જ છું, પણ લખશું કે ક્યારે આ સમાપ્ત થાય અને હું એમાંથી છૂટું. અનંતનું પરિભ્રમણ હવે ક્યારે સમાપ્તતાને પામે, આ મોક્ષનો લક્ષ છે. પણ અહીંયા નિવૃત્તિનો, કે આ મેં બધું સંસારની જવાબદારીઓ છે ભલે રહી, છૂટવા પ્રયત્ન કરું છું, પણ લક્ષ એ છે કે હવે આ ક્યારે પૂરું થાય. ધંધાનું કામ હોય, વ્યવહારના કામ હોય, સંયોગના કામ હોય, કુટુંબના કામ હોય, જો મોહ જનિત હશે તો નહીં છૂટે. જો મોહથી ચોઈટા હશો, મારે કાંઈ નહીં, મારે કાંઈ નહીં બોલ્યા કરો, તો નહીં છૂટે. જો મોહ નહીં હોય અને માત્ર કર્મનો ઉદય હશે, માત્ર કર્મનો ઉદય હશે, પ્રવૃત્તિનો જોગ હશે, કર્મોદયને કારણે હશે, પૂર્વના અજ્ઞાનને કારણે હશે, વર્તમાનનું અજ્ઞાન નહીં, વર્તમાનમાં મોહ નથી, તો છૂટી જશે. બેસે છે વાત લક્ષમાં? હું કહું છું કે ઉપાધિના સમયે નિવૃત્તિનો લક્ષ રાખજો. એમાં નહીં રહેતો હોય તો માત્ર મોહ વાત કરીએ, પણ ખરેખર છૂટવું નથી મોહને કારણે. એટલે અહમ પણ છે અને મમત્વ પણ છે. એકવાર નક્કી કરે કે અહમ એટલે આ કાંઈ હું નથી, શરીર તે હું નથી, એને કારણે એના સંબંધો કંઈ મારે કાંઈ લેવા દેવા નથી, હું એનાથી તદ્દન ભિન્ન છું, શરીરથી હું તદ્દન ભિન્ન છું, અસંગ છું. જાણ્યો સર્વેથી ભિન્ન અસંગ, એવું જીવ તત્વની પ્રતીતિ આવી છે, તો એ અહમ પણ નથી અને મમત્વ પણ નથી. જે છે એ કર્મના કારણે છે, ઉદયના કારણે છે. ભલે રહેવું, જેટલો સમય હશે એટલો સમય રહેશે, એથી એક સેકન્ડ પણ વધારે રહેવાનું નથી, સિવાય કે મોહ હશે તો ખેંચી રાખશે, તો આ કર્મ ક્યારે પૂરું નહીં થાય. ઓલો છોકરો છૂટો થશે તોય વાહે દોડશે અને ઢોકળા દેવા જશે સાંજે. હવે મૂક નહીં ગયો તો જવા દે. ગયેલાને પણ એટલો જ યાદ કર્યા કરે, રોવે તિથિ આવે એટલે. અરે ગયા જે, હવે 14 રાજલોકમાં ક્યાં હશે કે ખબર તને, કઈ સ્થિતિમાં હશે, એ જીવે છે એની પર્યાયમાં. તો કશો કોઈને કંઈ પડી છે, આજે આની તિથિ છે, પણ તિથિ છે શું કરવું છે? ક્યાંય ભૂલાતું નથી, આ વળગી રહ્યો છે. કર્મયોગ પૂરો થયું, આયુષ્ય પૂરું થયું કે નહીં, તો કર્મનો ઉદય પૂરો થયો કે નહીં, સ્થિતિ પૂરી થઈ અને આને પકડી રાખ્યું. મોહ છે, આપણે કર્મને ખેંચીને આપણી પાસે રાખીએ છીએ. આ વાત ખ્યાલ આવવી જોઈએ કે કર્મનો નિયમ તો છૂટતો જાય છે, પણ આપણું અજ્ઞાન બાંધે છે, આપણે એમાંથી નીકળી શકતા નથી. જ્ઞાનીએ પછી ત્યારે એક વિચાર આપ્યો કે જેટલો વખત આયુષ્યનો તેટલો વખત જીવ ઉપાધિનો રાખે, તો મનુષ્યનું સફળ થવું ક્યારે સંભવે? આ ઇક્વલ ઇક્વેશન સમજાય છે, સમીકરણ, કે જેટલો સમય આયુષ્યનો એટલો સમય ઉપાધિનો. તો જીવો ત્યાં સુધી, દરજીનો દીકરો જીવે ત્યાં સુધી સીવે, તો હવે ક્યારે બે નિરાતે પગવાડી? તો કે છે કે તો મનુષ્યનું સફળપણું કરવા માટે ઉપાધિનો સમય યોગ્ય નથી. ઉપાધિથી મોકળો થાય તો પોતાની જીવનની સાર્થકતા અંગે કંઈક કરી શકે. મનુષ્યત્વના સફળપણા માટે જીવવું એ જ કલ્યાણકારક છે એવો નિશ્ચય કરવો જોઈએ. વિચાર તો એ કર કે ઉપાધિ જેટલો સમય જીવીએ ત્યાં સુધી રાખીએ, હવે ઉપાધિના કારણો સમાપ્ત થયા હોય તો આપણું પૂરું થાય નહીં. મેં કીધું ને, કોક ગયા હોય એ જનારો વયો જાય, અકાળે ગયો, પણ આપણે જીવીએ ત્યાં સુધી એનો કેળો છોડીએ નહીં. એની શોકની સ્મૃતિ જાળવી રાખીએ, આપણે દુઃખી થઈએ અને કંઈકને દુઃખી કરી ન થાય એના પ્રત્યે રોષ આવે છે, કંઈ લાગણી છે, પણ લાગણી રાખી જ ન શકાય. તું સમજતો જ નથી સંસારનો ક્રમ, ગયેલાને કોઈ પકડી શકતું નથી. અરે એનું જીવન તો કેટલું આનંદમાં હશે, કદાચ ક્યાંક હશે તો ભાગશાળી પુણ્યશાળી હશે તો કેટલો બધો આનંદમાં. તું અહીંયા શોક કર્યા કરી છે એના નામનો. આવી કોઈ પણ ઘટના, કોઈ પણ પ્રસંગ ગયો તે ગયો, એની કસક મનમાંથી કાઢી નાખો. શુભ હોય તો શુભ, અશુભ હોય તો અશુભ. અહીંયા તો મેરેજ એનિવર્સરી ઉજવી છે, એ બની ઘટના સંયોગની, શુભ કે અશુભ આપણે એની ચર્ચા નથી કરવી, પણ એને પકડી રાખો. માં જન્મદિવસ એમ કોઈની ડેથ એનિવર્સરી અશુભ, એકેય વાતની અંદર પડવા જેવું. મનુષ્યપણાનું સફળપણું આ એકેય સાથે જોડાયેલું નથી. તારું બર્થડે સેલિબ્રેશનમાં નથી, તારી મેરેજ એનિવર્સરીમાં નથી, અને બેમાંથી એક ઉકલી ગયા હોય તેની ડેથ એનિવર્સરીમાં પણ નથી. તારું સાર્થક્યમાં નથી. તારું સાર્થક્ય જે અજર છે ને અમર છે, જે મરતો નથી, જે ધ્રુવ છે, પર્યાય બદલવા છતાં જે વિદ્યમાન છે, એવું અજર અમર ચૈતન્ય તત્વ, એની સફળતા એ તારું સાર્થક્ય છે. એનો વિચાર કર, એની શુદ્ધતાનો વિચાર કર. એમાં રહેલી મલિનતા કેમ ખસે, એમાં રહેલા રાગ દ્વેષના પરિણામો કેમ ઓછા થાય, એમાં રહેલી વૃત્તિઓ, અસદવૃત્તિઓ કેમ નિર્મૂળ થાય, અને ચિત્તની સ્થિરતા કેમ થાય. ચિત્તની સ્થિરતા વિના જીવનું કલ્યાણ નથી. એટલે કહે છે કે નિશ્ચય કર અને સફળપણા માટે જે જે સાધનોની પ્રાપ્તિ કરવી યોગ્ય છે તે પ્રાપ્ત કરવા નિત્ય પ્રતિ નિવૃત્તિ મેળવવી જોઈએ. નિવૃત્તિ વિના કંઈ થઈ શકશે નહીં. ખૂબ બહુ સાંભળ્યો છે, ખૂબ શાસ્ત્રો વાંચ્યા છે, ઘણું મગજમાં છે, પણ નિવૃત્તિ નથી. તો એને ક્રિયાન્વિત કરવાનું, જ્ઞાનને ક્રિયામાં પરિવર્તિત કરવાનો સમય નથી, પુરુષાર્થ નથી. તો પુરુષાર્થ વિનાના બધા સાધનો પાંગડા બની જશે. જો ઈચ્છો પરમાર્થ તો કરો સત્ય પુરુષાર્થ, ભવસ્થિતિ આદિ નામ લઈ છેદો નહીં આત્માર્થ. આત્માર્થને શું છેદવા બેઠો તો? આ ભવસ્થિતિ આદિ આ બધું સંજોગો આવા છે ને, નસીબ આવું છે ને, અમારો તો પૂર્વ કર્મ આવા છે ને, અમે તો આવું લઈને આવ્યા છીએ ને, અમારો તો સંઠાણ આવું છે ને, આ કાળ આવો છે ને, શું માઇન્ડું છે પણ તે તું તો છો ને. આ બધું જે નથી કદાચ સાધનોમાં, તું છો કે નહીં? એક વડીલ બહુ બીમાર હતા, એટલે મુલાજી રોજ એને ધર્મ સંભળાવવા માટે આવે કે આનું કલ્યાણ થાય. તો ઓલો દરવાજા ઘર ઊભો રહીએ કે આજ નહીં, તમે પાછા જાઓ, કાલ આવજો, આજે જરા આરામમાં. વળી ઓલો બીજે દી આવે, આજ એને માથું દુખે છે, એ તમે પાછા જાઓ, કાલ આવજો. ઓલો કે ભાઈ હું એને સંભળાવવા આવું છું, એની સદગતિ થાય, એના જીવનનું સાફલ્ય થાય એના માટે હું ધર્મગુરુ છું. તો કે ભલે રહ્યા તમે, અત્યારે એને મજા નથી. રોજ આવતો ને, એક દી ગયો પછી કે હવે તો કે એ તો મરી ગયો, કે હવે સંભળાવવાની જરૂર નથી. તો લોકો તું તો છો ને, એનું તો આમને એમ થયું, હવે તું બેસ મારી આમે, કે તું તો જીવસ ને એમ. આપની સ્થિતિ આવશે કે બધું ગયું. ભવસ્થિતિ આદિનું નામ, પૂર્વ કર્મનું નામ, આ બધું બધું બધે રહે. તું છો કે નહીં? અને એ દ્રવ્ય તત્વ છે, ધ્રુવ તત્વ છે, સત્ય સનાતન તત્વ છે. આ મનુષ્ય ગતિમાં એ ઉત્કૃષ્ટ અવસ્થામાં છે. આ જે તત્વ છે એ અત્યારે આ દેહ અને પંચેન્દ્રિયપણામાં જે પર્યાયમાં છે એના કલ્યાણ માટેની ઉત્કૃષ્ટ પર્યાય છે. આથી જો નબળી પર્યાય એને પ્રાપ્ત થશે, તિર્યંચમાં જશે, નારકીમાં જશે, એનું કલ્યાણ થવાનો કોઈ ચાન્સ નથી. બધા સંયોગો અનુકૂળ હશે તો પણ, બધું અનુકૂળ હશે. તિર્યંચની અંદર એ બિલાડીના રૂપમાં ઇલિઝાબેથની બિલાડી હશે, પણ ધર્મ ન પામી શકે, દૂધ ચોખ્ખું મળે પીવા માટે. કે ક્લિન્ટનનો કૂતરો હોય તો કૂતરાની અવસ્થામાં એને ખાવાનું સરસ મળે, ધર્મ ન મળે, તત્વ ન મળે. આ મનુષ્ય પર્યાય, આ ચૈતન્ય સનાતન છે એને જે અવસર પ્રાપ્ત થયો છે, દુર્લભ એવો માનવ દેહ, બહુ પુણ્ય કેરા પુણ્યથી, એ સમયે જીવન સફળ કરવા માટેનું જો કોઈ પણ યોગ્ય અવસર હોય તો આ છે. અને ત્યારે એ જો અવકાશ ન લઈ શકે, અવસર મળ્યો છે અને અવકાશ લેતો નથી, અને પછી અવસર નહીં હોય અને અવકાશનો અવકાશ જ છે, હાવ નવરો, કામ શું છે, કામ શું છે? પાંજરાના સિંહને શિકાર શોધવા જવાની જરૂર નથી. એમ સંસારના કેદખાને પડ્યો હોઈશ, સિંહ જેવો હોઈશ તો શું કામ છે તારે? તારી પાસે સમય છે જ, કાંઈ પરાક્રમ હવે કરવાનું નથી. આપણને સમજાતું નથી અવકાશ અને અવસર. અવસર ચૂકી જાય છે. કૃપાળુ દેવી એટલા માટે શબ્દ કેવો સરસ મૂક્યો, અપૂર્વ અવસર. એવો ક્યારે આવશે અવસર? ક્યારે આવશે? અવકાશ તો ઘણી વાર મળ્યો છે. તિર્યંચમાં શું તારા કામ ધંધો કરવો છે? રસોઈ કરવી છે, કમાવા જવું છે, નોકરી કરવી છે, કઈ નથી. અવકાશ લેવો પડે. એટલે કે છે, નિવૃત્તિના અભ્યાસ વિના જીવની પ્રવૃત્તિ ન ટળે એ સમજાય તેવી વાત છે. આ એમને સરળતાથી લખવો કે સમજાય તેવી વાત છે. મને ખ્યાલ નથી આપણને આપણને સમજાય એવી વાત છે. આ કૃપાળુ દેવ બરાબર લખ્યો છે કે લખવામાં કઈ ભૂલ થઈ છે? નિવૃત્તિનો અભ્યાસ કરો, શબ્દ એ કહે છે કે નિવૃત્તિનો અભ્યાસ કરો, નહીં તો પ્રવૃત્તિ કોઈ દી નહીં ટળે. સંસાર મળ્યો છે, સંસારના સંયોગો મળ્યા છે, સંબંધ મળ્યો છે, પૂતગલનો યોગ મળ્યો છે, આ બધું મળ્યું છે ત્યારે એનાથી નિવૃત્ત થવાનો અભ્યાસ આ મનુષ્ય પર્યાયમાં થાય, બીજી પર્યાયમાં ન થાય. આ અભ્યાસ, નિવૃત્તિનો અભ્યાસ ક્યાં કરવો? તિર્યંચમાં કરવો, એકેન્દ્રિયમાં કરવો, ક્યાં થાય? માત્ર અત્યારે થઈ શકશે. અને અભ્યાસ વિના તારી પ્રવૃત્તિ નહીં ટળે. જો અભ્યાસ હશે તો કદાચ આથી પણ વધારે પ્રવૃત્તિવાળું જીવન હશે તો પણ છોડીને ચાલ્યો જશે. શું કામ? એને નિવૃત્તિનો અભ્યાસ હોવાને કારણે એના સંસ્કારો નિવૃત્તિના છે તો એને શું ઉદયમાં આવશે? એને નિવૃત્તિ ઉદયમાં આવશે. જેવી પ્રકારનો પિંડ બાંધો હોય તેવી પ્રકારનો અવસર પ્રાપ્ત થાય. તો અહીંયા સરસ કે નિવૃત્તિના અભ્યાસ વિના જીવની પ્રવૃત્તિ ન ટળે, આ જન્મમાં કે આવતા જન્મમાં. તારે જ્યારે વિચાર કરવો હોય ત્યારે કર, પણ પ્રવૃત્તિ ટાળવી હશે તો નિવૃત્તિનો અભ્યાસ કરવો પડશે. અને નિવૃત્તિનો અભ્યાસ કરવાની અનુકૂળતા જો શ્રેષ્ઠ સમય એ માટેનો હોય તો આ સમય છે. ધર્મને રૂપે મિથ્યા વાસનાઓથી જીવને બંધન થયું છે એ મહાલક્ષ્ય રાખી તેવી મિથ્યા વાસના કેમ ટળે એ માટે વિચાર કરવાનો પરિચય રાખજો. વિચાર કરશો એમ નથી લખ્યું, વિચાર કરવાનો પરિચય રાખજો. આપણને વિચાર કરવાનો પરિચય નથી એટલે વિચાર કરતા આવડતું પણ. વિષય શું છે, શેનો વિચાર કરવાનો છે? કઈ? ધર્મને રૂપે વાંચો, ધર્મના નામે નહીં, નામે ને રૂપેમાં શું ફેર? ઓગ સંગ્રહની ખોટી શ્રદ્ધા એ ધર્મને રૂપે એની મિથ્યા વાસના છે કે આ તો કરવું જ જોઈએ, અહીંયા તો આ થાય જ, આ નહીં ને આમ ને તેમ ને અનેક પ્રકારની અંદર ચિહ્નો, લિંગ, વેશ, માન્યતા બધામાં વાસના. ધર્મના નામે નહીં, ધર્મના નામે તો પોતાને ન કરતો હોય અને ગામને ઉપદેશ આપ્યા કરે, પણ ધર્મના રૂપે પોતે આ જ કરી રહ્યો છે મિથ્યા વાસનાઓ, અને એમાંથી સંસાર છૂટતો નથી. એથી વિપરીત બંધાય છે. ધર્મના નામે મિથ્યા વાસનાઓથી જીવ ઘણી વાર બંધાય એ આપણને ઓગ સંજ્ઞાથી સમજાય. ઓગ સંજ્ઞામાં જીવ બંધાય એટલે એને આગમની અંદર બહુ સરસ એક જ સૂત્ર કીધું કે હોત આસવા પરિસવા એને મેં નહીં સંદે. અરે ભાઈ, એનો આશ્રવ સંબર થાય અને સંબર આશ્રવ થાય, જે છૂટવાનું કારણ છે એ બંધાય. કારણ કે કશાયનો અભાવ કરવો એ છૂટવાની કળા છે, ધર્મની કળા છે. હવે કેટલીક વાર ધર્મની વાસનામાં એવો એ બંધાયેલો છે ક્રિયાકાંડમાં કે કસાઈનો આધાર લે અને કસાઈને વધારે તો જ એ કરી શકે. તો જે ધર્મ, જે ક્રિયા ધર્મ ધર્મથી થતી હોય એમાં જો કસાઈ ટળતા ન હોય અને કસાઈ વધે તો એ એનો આગ્રહ જે છે એ વાસના સત્ય કે મિથ્યા? મિથ્યા. કારણ કે એ એના માટે ધર્મ અધર્મમાં પરિણમે છે. એ સંબરની ક્રિયા એની આશ્રવમાં પરિણમે છે અને પરિણામ જે નિર્જનાનું આવવું જોઈએ એની બદલે બંધનું આવે છે. આ મહાલક્ષ્ય કીધો કૃપાળુ દેવે કે તું છૂટવાનું તો કામ કરજે પણ છૂટવાના નામે બંધાવાનું કરતો નહીં. જેમાંથી વિતરાગતા વધે, કર્મ તૂટે એ 511માં આપ્યું છે કે સૂત્ર કૃતાંક સૂત્રની અંદર પ્રશ્ન મૂક્યો છે કે આ જીવને ક્લેશ શાના કારણે છે, તો કે કર્મથી. અને ક્લેશ તૂટે કેમ? તો કે કર્મને તોડવાથી. તો હવે એને આરાધન એ રીતે કરવું જોઈએ કે જેથી કર્મના બંધ તૂટે. એટલે જે ધર્મ હોય, જે ક્રિયા હોય, જે સાધન હોય, એ બધા સાધન. નહીં તો સરસ શબ્દ પ્રયોગ 20 દોહરામાં કીધો કે સહુ સાધન બંધન થાય. જુઓ કેવી કરુણા અને કેવી આપણી બાલિશતા કે સહુ સાધન બંધ. મેં કર્યું સાધન અને પરિણામ બંધ. રહ્યો ન કોઈ ઉપાય. હવે પોતાની માનસિકતા જ એવી છે કે જે કરશે એનાથી બંધાશો, જે કરશે એનાથી. ચિત્તની નિર્મળતા થવી જોઈએ. એટલે અહીંયા ધર્મને રૂપે મિથ્યા વાસના, આ બહુ મહત્વનો શબ્દ પકડાવવો જોઈએ. અને એ વાસનાથી જીવ ઘેરાયેલો છે એને ઓઘ સંજ્ઞા કીધી છે યશો વિજયજી મહારાજે, યોગ સંજ્ઞાના રૂપમાં. 8 દ્રષ્ટિની સજ્જાઈમાં આ 4 દ્રષ્ટિ સુધી બતાવ્યું છે કે કેવી કેવી મિથ્યા વાસના હોય છે. કેટલીક વાર દીક્ષા એ પણ મિથ્યા વાસના હોય છે. પકડાતી નથી. ખૂબ સાધકનું મન જાગૃત જોઈએ. એને એવા વિચાર, એટલે કૃપાળુદેવે કીધું કે વિચારનો પરિચય કરજો. આપણને આડેધડ વિચાર કરીએ છીએ. આપણા વિચારને સત્પુરુષના બોધનો, સત્પુરુષની પરમાર્થની દ્રષ્ટિનો આધાર નથી, શબ્દોનો છે. શ્રેણી બદલાઈ જાય. વિચારની શ્રેણી નિર્મળતા, ચિત્તની નિર્મળતા થતી જાય. એવી મિથ્યા વાસના કેમ ટળે એ માટે વિચાર કરવાનો પરિચય રાખજો. કે પહેલાં જોજો કે હું આ બંધાતો તો નથી ને. પરિચય તો એ કરજો કે ધર્મના રૂપે મિથ્યા વાસનાઓથી બંધાતો તો નથી ને. પકડ કોની છે તો એનો એ વિચાર કરવાનો. એટલે ધર્મ કરે અને વિચાર ન કરે. ધર્મ કરે પણ વિચાર ન કરે તો એને પોતે શું કરી રહ્યો છે તેની સજાગતા રહેતી નથી. એટલે એનું પરિણમન શું થાય છે એ નથી, વિવેક નથી રહેતો. એટલે વિવેક વિના ક્રિયા થાય એ અંધક્રિયા કહેવાય, આંધળી ક્રિયા. એટલે આનંદગંજીએ એને કહ્યું અંધો અંધ પલાય. અંધો અંધ પલાય, શું કરે છે એને કંઈ સમજ પડતી નથી. પેલી એક વાર્તામાં આવતું હતું કે બગીચામાં ખીલેલા ફૂલના રક્ષણ માટે વોચમેનની નિયુક્તિ કરી કે કોઈ અહીંયા દોડીને એ ફૂલનું ઉપર પગ ન મૂકે, એ છોડ કરમાઈ ન જાય, એ અંકુર નાશ ન પામે. હવે ઓલાની તો ડ્યુટી બદલાતી જાય. એક ગયો ને બીજું આવ્યું ને ત્રીજું આવ્યું તો એ આવતા આવતા વોચમેનને ખબર નથી કે પોતે શેના માટે અહીંયા પેરો ભરે છે. તો કે એના ઉપર જ એ ચાલતો હતો. અને કોઈ ડાયા પુરુષે જોયું અને પૂછ્યું કે તમે આ માણસને અહીંયા શું કામ રાખ્યો છે, તો કે અમે રાખ્યો છે કોઈને ખબર નથી. અને પછી એ ખબર પડી દરબારમાંથી. એક ડોશીએ કીધું કે ભાઈ અહીંયા તો ફૂલ દેખાણું ને રાણીને સૌભાગ્યનું લક્ષ્ય થયું, તો કે એટલે એની રક્ષા માટે એને રાખ્યો હતો. તો કે આ તો એને કચડીને ચાલે છે. એમ આપણને વિચાર ન કરીએ, આપણી પ્રત્યેક પ્રવૃત્તિ, પ્રત્યેક ક્રિયા એમાં પણ ધર્મને રૂપે થતી ક્રિયા. સંસારની ક્રિયામાં તો બંધ જ થવાનો છે. આશ્રમમાં બીજું શું થાય, પણ સંવર આશ્રમ બની જાય. નિર્જરા બંધનું કારણ થાય તપ, એ કેમ ચાલે? એટલે કૃપાળુદેવે આત્મસિદ્ધિમાં જણાવ્યું, બહુ જાજી વાત સંતો ન કરે, માત્ર નિર્દેશ કરે કે લયું સ્વરૂપન વૃત્તિનું, ગ્રહ્યું વ્રત અભિમાન, ગ્રહે નહીં પરમાર્થને. લેવા લગે. હવે એને કર્યું શું? તપ. શું ખોટું કર્યું? ધર્મ જ કર્યું ને. કર્યું શું? તો કે કર્યું તપ. પરિણામ શું આવ્યું? નિર્જરા થઈ. તો કે ગ્રહ્યું વ્રત અભિમાન. અભિમાનથી કસાય થયો અને પરમાર્થ ગ્રહણ થયો નહીં. બોલો, જે કરવું તું તપથી પરમાર્થ એ થયો નહીં. અને લેવા આ સંસાર વધાર્યો. આ હતું સંબર. તપ છે શેમાં આવે? આશ્રવમાં આવે કે સંબરમાં આવે? સંબરમાં આવે. અને પરિણામમાં શું થયું? અહીંયા આશ્રવ રૂપે, ધર્મને રૂપે આ મિથ્યા વાસના. અને એમાં વળગી રહીએ કે મારે આ જ કરવું છે. શું કરવું? બહુ સૂક્ષ્મ પરિણામોનું અવલોકન. એટલે લખ્યું છે સરસ જ્ઞાનીએ કે વિચાર કરવાનો પરિચય રાખજો. ધર્મના નામે જે જે કરો ને એનો વિચાર કરજો. આપણને એ વિચાર આપણે કરતા નથી. એટલે કહે છે પરિચય કરો, હવે વિચારનો પરિચય કરો. કેટલી બહુ સૂક્ષ્મ વાતો ઘણીવાર આવે. હવે એવું છે કે જનરલ સ્વાધ્યાયની અંદર તો એ વાત ઉપડે નહીં, પણ જે જિજ્ઞાસુઓ સત્સંગમાં બેઠા છે, સંગોષ્ઠીમાં બેઠા છે, ઉપયોગ સાથે બેઠા છે, તત્વની સમજ લેવાની છે. ધર્મ આખો સમજમાં રહેલો છે. સમજ જરા ખોટી હશે તો ધર્મમાં દૂષિત થશે. ધર્મ માટે સમજણ પાકી થાય તો અહીંયા એ જ્યારે જ્ઞાનીઓનો બોધ છે એની સાચી સમજ આવે તો ધર્મની સાચી સમજ આવશે. વિશેષ અવસર.